એકત્ર જ્ઞાનગોષ્ઠી અત્યારના જરૂરી વિચાર અનુસાર હવે આપણી ભાષામાં આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે. આજના આ વિચાર મંથનમાં આપણે એક એમ કહી શકાય કે બહુ જ મહત્ત્વના પુસ્તકની ચર્ચા કરવાના છીએ. એક એવું પુસ્તક જે આપણને આપણા સમાજ અને હા આપણા પોતાના જીવન વિશે પણ ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે.
નમસ્કાર. અને આપણો પ્રયાસ એ જ રહેશે કે આ પુસ્તકના જે મુખ્ય વિચારો છે, જે જ્ઞાન છે, એને સરળ ભાષામાં સમજીએ.
બિલકુલ. તો આજે કયા પુસ્તકની વાત છે?
આજે આપણે વાત કરીશું હેબિટ્સ ઓફ ધ હાર્ટ, ઇન્ડિવિજ્યુઅલિઝમ એન્ડ કમિટમેન્ટ ઇન અમેરિકન લાઈફ પુસ્તકની. લેખક છે રોબર્ટ બેલાહ અને એમના સાથીઓ. ગુજરાતીમાં કહીએ તો હૃદયની આદતો, વ્યક્તિવાદ અને પ્રતિબદ્ધતા.
હૃદયની આદતો, નામ તો રસપ્રદ છે. ભલે અમેરિકાના સંદર્ભમાં લખાયું હોય, પણ મને લાગે છે આ મુદ્દો તો
હા સાર્વત્રિક છે, બધે જ લાગુ પડે એવો.
સાચી વાત છે. આપણે બધા ક્યાંક ને ક્યાંક આ અનુભવીએ છીએ, નહીં? એક તરફ આપણી પોતાની સ્વતંત્રતા જોઈએ, સફળ થવું છે, પોતાની ઓળખ બનાવવી છે,
અને બીજી બાજુ કુટુંબ છે, મિત્રો છે, સમાજ છે, એમના પ્રત્યે પણ કંઈક જવાબદારી છે, જોડાણ છે.
બરાબર.
અને આ બે વસ્તુઓ છે ખેંચતાણ ચાલ્યા કરે છે. કેવી રીતે સંતુલન જાળવવું? આ પુસ્તક આ જ ગંભીર સવાલ પર વિચાર કરે છે. સ્વસ્થ સમાજ માટે આ સંતુલન કેટલું જરૂરી છે એ સમજાવે છે.
તો ચાલો શરૂ કરીએ આ ઊંડી સફર. પહેલા લેખકો વિશે થોડું જાણી લઈએ. મુખ્ય લેખક રોબર્ટ એન બેલા, એ કોણ હતા?
રોબર્ટ બેલા અમેરિકાના બહુ જાણીતા સમાજશાસ્ત્રી હતા. એમનું મુખ્ય કામ ધર્મ અને સમાજના સંબંધો પર રહ્યું છે. એમણે સિવિલ રિલિજન ઇન અમેરિકા, એટલે કે અમેરિકાનો નાગરિક ધર્મ, જેવો વિચાર આપેલો જે ખૂબ પ્રખ્યાત થયો.
ઓકે.
પણ હા, એ યાદ રાખવા જેવું છે કે આ પુસ્તક ખાલી એમનું એકલાનું નથી, આ એક ટીમવર્ક છે.
અચ્છા.
હા, એમની સાથે રિચર્ડ મેડસિન, વિલિયમ સુલિવન, એન સ્વિડલર, સ્ટીવન ટિપ્ટન જેવા બીજા વિદ્વાનો પણ હતા. કોઈ સમાજશાસ્ત્રી, કોઈ તત્વજ્ઞાની, કોઈ નીતિશાસ્ત્રના નિષ્ણાત, એટલે જુદા જુદા દૃષ્ટિકોણ ભેગા થયા છે. કે એમ કહી શકાય કે તેઓ માત્ર થિયરીમાં નથી માનતા, એમણે ખરેખર લોકો સાથે વાત કરી, ઇન્ટરવ્યુ લીધા, એમના જીવનના અનુભવો, એમના મૂલ્યો સમજવાનો પ્રયત્ન કર્યો. અને પછી આ જે વ્યક્તિગત વાતો હતી એને એમણે ઇતિહાસ, ધર્મ, ફિલોસોફીના મોટા કેનવાસ પર મૂકીને જોઈ, એટલે સામાન્ય માણસના જીવનને મોટા સામાજિક પ્રવાહો સાથે જોડ્યો. અને નૈતિક અને આધ્યાત્મિક પાસાઓ પર એમનો ભાર છે એ આ પુસ્તકને જુદું પાડે છે.
સમજાયું. એટલે માત્ર આંકડા નહીં પણ જીવંત અનુભવોનું વિશ્લેષણ. સરસ. તો પુસ્તકનું મુખ્ય સૂર શું છે? એનું કેન્દ્ર શું છે?
પુસ્તકનો મુખ્ય મુદ્દો એમ સમજો કે એ છે કે અમેરિકન સમાજમાં અને કદાચ હવે ઘણા આધુનિક સમાજોમાં એક પ્રકારનો કટ્ટર વ્યક્તિવાદ, રેડિકલ ઇન્ડિવિજ્યુઅલિઝમ બહુ વધી ગયો છે, જે થોડો ચિંતાજનક છે.
કટ્ટર વ્યક્તિવાદ, એના કોઈ પ્રકારો છે?
હા, લેખકો મુખ્યત્વે બે પ્રકારની વાત કરે છે. એક છે ઉપયોગિતાવાદી વ્યક્તિવાદ, યુટિલિટેરિયન.
એટલે
બધું જ પોતાના ફાયદા નુકસાનના ત્રાજવે તોલવાનું, મારો શું સ્વાર્થ છે, મને શું મળશે, સંબંધો હોય, નોકરી હોય, સમાજ હોય, બધે આ જ ગણતરી.
ઓકે. અને
બીજો છે અભિવ્યક્તિશીલ વ્યક્તિવાદ, એક્સપ્રેસિવ. આમાં ભાર પોતાની લાગણીઓ, પોતાની જાતને વ્યક્ત કરવા પર અને પોતાના આંતરિક સંતોષ પર હોય છે. મારે જે ફીલ થાય છે એ જ મહત્વનું, મારે મારી જાતને શોધવી છે, બસ એવું.
એટલે એકમાં સ્વાર્થ અને બીજામાં સ્વ અભિવ્યક્તિ કેન્દ્રમાં.
બરાબર. અને લેખકો કહે છે કે આ બંને એટલા હાવી થઈ ગયા છે કે આ જાણે લોકોની પ્રથમ ભાષા બની ગઈ છે.
પ્રથમ ભાષા એટલે કે?
આપણે દુનિયાને સમજવા માટે પહેલો વિચાર આ જ આવે.
હા, બરાબર.
આપણે આપણી પસંદગીઓ, આપણા નિર્ણયો, આપણી પ્રતિબદ્ધતાઓ વિશે વિચારીએ કે વાત કરીએ ત્યારે આ જ ભાષા સ્વાર્થની અથવા લાગણીઓની સહેલાઈથી મોઢા પર આવી જાય છે.
અને એના કારણે શું તકલીફ થાય છે?
તકલીફ એ થાય છે કે જે બીજી ભાષાઓ છે, જેમ કે ધર્મની ભાષા, પરંપરાની ભાષા, નાગરિક તરીકેની આપણી ફરજોની ભાષા, સમુદાય માટે કંઈક કરવાની ભાષા એ બોલવી અઘરી લાગે છે. એના માટે આપણી પાસે શબ્દો નથી રહેતા અથવા એ શબ્દોનો અર્થ આપણે ભૂલી ગયા છીએ.
એટલે કુટુંબ માટે, સમાજ માટે, દેશ માટે કંઈક લાંબા ગાળાનું કરવું, કોઈક વચન નિભાવવું, એ બધું આ વ્યક્તિવાદની ભાષામાં બરાબર બેસતું નથી.
બિલકુલ, એને યોગ્ય ઠેરવવું, એનું મહત્વ સમજાવવું મુશ્કેલ બને છે.
તો શું પુસ્તક એમ કહે છે કે વ્યક્તિવાદ ખરાબ જ છે, એનો વિરોધ કરે છે?
ના ના, એવું નથી. લેખકો વ્યક્તિવાદના વિરોધી નથી. એ અમેરિકન સંસ્કૃતિનો પાયાનો હિસ્સો છે, એ સ્વીકારે છે. પણ એના આજે બેફામ અનિયંત્રિત સ્વરૂપો છે, ઉપયોગિતાવાદી અને અભિવ્યક્તિશીલ, એની ટીકા કરે છે.
અચ્છા.
જે ભાષાઓએ ઇતિહાસમાં વ્યક્તિની સ્વતંત્રતાને સમુદાય અને સહિયારા ભલા સાથે જોડી રાખી હતી, જેમ કે બાઇબલ આધારિત શ્રદ્ધાની ભાષા કે પછી નાગરિક ગણતંત્રવાદની ભાષા જેમાં સહિયારા ભલા માટે કામ કરવા પર ભાર હોય.
એટલે સંતુલનની વાત છે.
હા, પુસ્તકનો હેતુ એ સમજવાનો છે કે સામાન્ય અમેરિકનો સફળતા, સ્વતંત્રતા, ન્યાય, પ્રેમ, પ્રતિબદ્ધતા જેવી બાબતોને નૈતિક રીતે કેવી રીતે જુએ છે અને એમાં વ્યક્તિવાદ અને સમુદાય વચ્ચેનો જે સંઘર્ષ છે એ ક્યાં દેખાય છે. એલેક્સિસ ડી ટોકવિલ નામના વિચારકે, જેને હૃદયની આદતો એટલે કે મૂલ્યો રિવાજો જે લોકશાહીને ટકાવી રાખે છે, કયું હતું એનું ધોવાણ થઈ રહ્યું છે એવું એમનું નિદાન છે.
અને આ સમજવા માટે એમની પદ્ધતિ શું હતી? તમે કહ્યું એમણે ઇન્ટરવ્યૂ લીધા.
હા, એમણે ઘણા બધા મધ્યમ વર્ગના અમેરિકનોની મુલાકાતો લીધી. કોઈ મેનેજર, કોઈ સામાજિક કાર્યકર, કોઈ ચિકિત્સક, એમની વાતોથી શરૂઆત કરી અને પછી એ વાતોને અમેરિકન ઇતિહાસમાં રહેલી ચાર મુખ્ય નૈતિક પરંપરાઓ, બાઇબલ આધારિત, રિપબ્લિકન, નાગરિક ભાવનાવાળી, ઉપયોગિતાવાદી વ્યક્તિવાદ અને અભિવ્યક્તિશીલ વ્યક્તિવાદના સંદર્ભમાં મૂકીને વિશ્લેષણ કર્યું.
અને આ બધા વિશ્લેષણ પછી અંતે શું કરવાનું સૂચવે છે? કોઈ ઉપાય?
અંતે તેઓ એક પ્રકારના સાંસ્કૃતિક અને નૈતિક પુનર્જીવન માટે આહ્વાન કરે છે. એમનું કહેવું છે કે જે મોટી શક્તિઓ છે, સરકાર અને બજાર, એ ઘણીવાર વ્યક્તિને એકલો પાડી દે છે.
હા, એ તો છે.
તો એની સામે રક્ષણ આપતી જે વચલી કડીઓ છે, કુટુંબ, સ્થાનિક સમુદાયો, ચર્ચ કે મંદિર જેવી ધાર્મિક સંસ્થાઓ, સ્વૈચ્છિક સંગઠનો, એમને મજબૂત કરવાની તાતી જરૂર છે. આને તેઓ એક નવી સામાજિક પરિસ્થિતિકી, સોશિયલ ઇકોલોજી બનાવવાનું કહે છે, જ્યાં વ્યક્તિ અને સમુદાય બંનેનું પોષણ થાય.
સામાજિક પરિસ્થિતિકી, રસપ્રદ વિચાર છે. ચાલો હવે પુસ્તકની અંદર થોડા વધુ ઊંડા ઉતરીએ. તમે કહ્યું એમ પુસ્તક ત્રણ ભાગમાં છે. પહેલો ભાગ ખાનગી અને જાહેર જીવન પર છે, જેમાં પેલી મુલાકાતો મુખ્ય છે, બરાબર?
હા, બરાબર. આ ભાગમાં લેખકો આપણને કેટલાક લોકોની વાર્તાઓ કહે છે જેમના દ્વારા આ વ્યક્તિવાદ અને જોડાણ વચ્ચેનો તણાવ દેખાય છે. જેમ કે બ્રાયન પાલ્મર છે, એક સફળ મેનેજર. એ પોતાની કારકિર્દીમાં ખૂબ આગળ છે, પણ એને સતત એમ થાય છે કે કુટુંબ અને સમાજ માટે પૂરતો સમય નથી આપી શકતો. પછી જો ગોરમન છે, નાના શહેરમાં રહે છે અને સ્થાનિક રાજકારણ અને સમાજસેવામાં બહુ સક્રિય છે, એના માટે આ એક ફરજ છે. પછી માર્ગારેટ ઓલ્ડહેમ છે, એક થેરાપિસ્ટ. એ સંબંધોને પણ વ્યક્તિગત વિકાસ અને લાગણીઓના સંતોષની દ્રષ્ટિએ જુએ છે. અને વેઇન બોયર છે, જે સામાજિક ન્યાય માટે લડે છે, પણ ઘણીવાર એને પરંપરાગત સમુદાયો સાથે જોડાવું અઘરું લાગે છે.
એટલે આ બધા પાત્રો દ્વારા લેખકો એ જ બતાવવા માંગે છે કે લોકો ભલે વ્યક્તિવાદની ભાષામાં વિચારતા હોય, પણ ક્યાંક અંદરથી તો જોડાણ અર્થપૂર્ણ જીવનની ઈચ્છા રાખે જ છે.
બિલકુલ, એ જ તણાવ કેન્દ્રમાં છે. અને આ ભાગમાં પેલો શીલાવાદનો કિસ્સો બહુ જ ધ્યાન આકર્ષક છે.
હા, એની વાત કરો ને.
લેખકો શીલા લાર્સન નામની એક નર્સનો ઇન્ટરવ્યૂ લે છે. એને પૂછે છે કે તમારી શ્રદ્ધા શું છે, તમે શું માનો છો? તો શીલા કહે છે, હું મારી જાતમાં માનું છું, બસ મારો પોતાનો અંદરનો અવાજ, એને શીલાવાદ કહી દો.
ઓહો, એટલે કોઈ ધર્મ નહીં, કોઈ ભગવાન નહીં, કોઈ પરંપરા નહીં, બસ મારું પોતાનો અવાજ. આ તો પેલો અભિવ્યક્તિશીલ વ્યક્તિવાદ ચરમસીમા પર પહોંચી ગયો એવું લાગે છે.
ખરેખર. અને આ બતાવે છે કે આધ્યાત્મિકતાના ક્ષેત્રમાં પણ વ્યક્તિવાદ કેટલો ઊંડો ઉતરી ગયો છે. પરંપરા, સમુદાય, ધર્મગ્રંથ, બધાથી અલગ, બસ હું અને મારો અનુભવ.
અને પ્રેમ લગ્ન વિશે શું કહે છે?
એમાં પણ આ જ બે દૃષ્ટિકોણ દેખાય છે, કાં તો ઉપયોગિતાવાદી સંબંધ એક કરાર જેવો, જ્યાં સુધી બંનેને ફાયદો છે ત્યાં સુધી ચાલે, અથવા અભિવ્યક્તિશીલ, જ્યાં સુધી મને સારું ફીલ થાય છે, જ્યાં સુધી મારી લાગણીઓ સંતોષાય છે ત્યાં સુધી સંબંધ ટકે. આનાથી લાંબા ગાળાની મુશ્કેલીઓમાં પણ ટકી રહે તેવી પ્રતિબદ્ધતા નિભાવવી વધુ પડકારજનક બની જાય છે એવું લેખકોનું માનવું છે.
અને સમાજમાં ભાગીદારીનું શું? લોકો કેમ ઓછા જોડાતા જાય છે?
કારણ જ, જો મુખ્ય ધ્યેય પોતાનો સ્વાર્થ સાધવાનો કે પોતાની લાગણીઓ સંતોષવાનો હોય તો પછી સહિયારા ભલા માટે સમય અને શક્તિ કોણ આપે? અને લેખકો એ પણ નોંધે છે કે લોકો હવે સાચા અર્થમાં ભેગા મળીને કામ કરતા કાર્ય સમુદાયો, કમ્યુનિટીઝ ઓફ એક્શન્સને બદલે ફક્ત સરખા શોખ કે જીવનશૈલીવાળા લોકોના જીવનશૈલી સમૂહો, લાઇફસ્ટાઇલ એન્ક્લેવ્સમાં વધુ રહેવાનું પસંદ કરે છે.
એટલે કે જે મારા જેવા છે એની જ સાથે ભળવું, આનાથી તો સમાજ વધુને વધુ તૂટતો જાય.
હા, એ જ ચિંતા છે.
તો આ બધી વ્યક્તિગત બાબતોના મૂળ ક્યાં છે? એના માટે પુસ્તકનો બીજો ભાગ જોવો પડે, જે ઇતિહાસ અને સમાજની વાત કરે છે, ખરું ને?
હા, બીજો ભાગ આપણને આ બધાનો ઐતિહાસિક સંદર્ભ આપે છે. ખાસ કરીને છઠ્ઠું પ્રકરણ મહત્વનું છે. એ અમેરિકન સંસ્કૃતિની ચાર મુખ્ય નૈતિક પરંપરાઓની વાત કરે છે.
કઈ ચાર?
એક, બાઇબલ આધારિત પરંપરા, જેમાં કરાર, પાપ, મુક્તિ, સમુદાય જેવા વિચારો મુખ્ય છે. બીજું, રિપબ્લિકન પરંપરા, જેમાં નાગરિક સદ્ગુણ, સહિયારા ભલા માટેની જવાબદારી, જાહેર જીવનમાં ભાગીદારી પર ભાર છે.
ઓકે, અને બીજી બે?
ત્રીજી, પેલી ઉપયોગિતાવાદી વ્યક્તિવાદની પરંપરા, જેના પ્રતીક તરીકે બેન્જામિન ફ્રેન્કલિનનું ઉદાહરણ આપે છે. મહેનત, કરકસર, વ્યવહારો બુદ્ધિ, પોતાના હિતનું ધ્યાન રાખવું. અને ચોથી, અભિવ્યક્તિશીલ વ્યક્તિવાદની પરંપરા, જેના પ્રતીક તરીકે કવિ વોલ્ટ વિટમન, સ્વ અભિવ્યક્તિ, વ્યક્તિગત અનુભૂતિ, પરંપરાના બંધનો તોડવા.
અને લેખકોનું કહેવું એમ છે કે આ છેલ્લી બે વ્યક્તિવાદવાળી પરંપરાઓ પહેલી બે પર, એટલે કે બાઇબલ અને રિપબ્લિકન પરંપરાઓ પર હાવી થઈ ગઈ છે.
બરાબર. અને એની અસર સમાજની મુખ્ય સંસ્થાઓ પર પડી છે, જેમ કે રાજકારણ. પહેલાં કદાચ સહિયારા ભલા માટે ચર્ચા થતી, પણ હવે એ મોટે ભાગે જુદા જુદા સ્વાર્થી હિત જૂથો, ઇન્ટરેસ્ટ ગ્રુપ્સ વચ્ચેની સ્પર્ધા બની ગયું છે.
હા, એ તો દેખાય છે.
નાગરિકો પણ જાણે ગ્રાહક બની ગયા છે, રાજકારણને દૂરથી જુએ છે, મત આપે છે, પણ સક્રિય રીતે ભાગ નથી લેતા. મીડિયા જે પીરસે છે તે સ્વીકારી લે છે.
અને કામ વિશે શું કહે છે? પહેલાં તમે આહવાન અને પ્રેક્ટિસની વાત કરી હતી.
હા, લેખકો કહે છે કે પહેલા કામને કદાચ એક ઉમદા હેતુ સાથે જોડવામાં આવતું હતું, જાણે ઈશ્વર તરફથી મળેલું કોઈ કાર્ય હોય, કોલિંગ, અથવા એવી કોઈ પ્રવૃત્તિ જેમાં શ્રેષ્ઠતા હાંસિલ કરવાની હોય અને નૈતિક જવાબદારી પણ હોય, જેમ કે ડોક્ટર કે શિક્ષક. પણ હવે કામ મોટેભાગે નોકરી કે કારકિર્દી બની ગયું છે, જેનો મુખ્ય હેતુ પૈસા કમાવાનો, સ્ટેટસ મેળવવાનો અને એના દ્વારા પોતાની અંગત જીવનશૈલી ટકાવી રાખવાનો છે. કામનું જે સામાજિક કે નૈતિક મહત્વ હતું એ ઘટી ગયું છે.
અને ધર્મના ક્ષેત્રમાં શું થયું? પેલો શિલાવાદ એનું ઉદાહરણ છે.
ચોક્કસ. ધાર્મિક સંસ્થાઓ પણ ઘણીવાર લોકોને આકર્ષવા માટે વ્યક્તિગત શાંતિ, ખુશી, સંતોષની ભાષા અપનાવે છે. ઉપચારાત્મક અભિગમ વધી ગયો છે, જે પરંપરાગત ભાર નૈતિક શિક્ષણ, ધર્મશાસ્ત્રીય સિદ્ધાંતો અને સમુદાય પ્રત્યેની જવાબદારીઓ પર હતો તે કદાચ ઓછો થઈ રહ્યો છે. ધર્મ પણ જાણે વ્યક્તિગત પસંદગીનો વિષય બની ગયો છે.
પુસ્તકનો ત્રીજો અને છેલ્લો ભાગ, જે અમેરિકન સંસ્કૃતિના પરિવર્તનની વાત કરે છે, એમાં શું છે?
હા, એ ભાગ આપણું ધ્યાન મોટી વ્યાપક રચનાઓ, સ્ટ્રક્ચર્સ તરફ દોરે છે, ખાસ કરીને બે. એક, આધુનિક સરકારની જટિલ વહીવટી વ્યવસ્થા, બ્યુરોક્રેસી, અને બીજું, રાષ્ટ્રીય અને હવે તો વૈશ્વિક બજાર વ્યવસ્થા, માર્કેટ ઇકોનોમી.
આ બંને કેવી રીતે અસર કરે છે?
લેખકો દલીલ કરે છે કે આ બંને મોટી સિસ્ટમ્સ જાણીએ અજાણીએ વ્યક્તિવાદને પ્રોત્સાહન આપે છે અને એને ફાયદો પણ કરાવે છે. મોટી કંપની હોય કે સરકારી તંત્ર, એમાં ઘણીવાર વ્યક્તિ એક નાનકડા ભાગ જેવો બની જાય છે,
પોતાની ઓળખ ગુમાવી દે છે. અને બજાર તો સતત આપણને ગ્રાહક તરીકે જુએ છે, આપણી ઈચ્છાઓને ઉત્તેજિત કરે છે અને વ્યક્તિગત પસંદગી પર ભાર મૂકે છે.
અને આ બધાની અસર પેલી વચગાળાની સંસ્થાઓ, કુટુંબ, સ્થાનિક સમુદાય પર પડે છે, એ નબળી પડે છે.
હા, કારણ કે આ મોટી સિસ્ટમ્સ ઘણીવાર સ્થાનિક સંબંધો અને સમુદાયોને બાયપાસ કરી દે છે. બધું જ કેન્દ્રિત અને મોટા પાયે થતું જાય છે.
તો અંતે લેખકો ફરી પાછા પેલી નૈતિક અને સાંસ્કૃતિક પુનર્જીવનની વાત પર જ આવે છે.
બરાબર. એમનું કહેવું છે કે ઉકેલ ફક્ત મોટી સિસ્ટમ બદલવામાં નથી, પણ પાયાના સ્તરે કામ કરવામાં છે. વ્યક્તિવાદને સંપૂર્ણપણે નકારવાનો નથી, પણ એને સમુદાય, સંબંધો અને સહિયારી જવાબદારીના તંદુરસ્ત સંદર્ભમાં ફરીથી સ્થાપિત કરવાનો છે.
કેવી રીતે?
એ માટે તેઓ બે ખ્યાલો પર ભાર મૂકે છે, પ્રેક્ટિસ અને સ્મૃતિના સમુદાયો.
પ્રેક્ટિસ એટલે?
પ્રેક્ટિસ એટલે એવી સહિયારી પ્રવૃત્તિઓ જેમાં નિપુણતાના પોતાના ધોરણો હોય, જેનો એક ઉમદા હેતુ હોય અને જેમાં ભાગ લેવાથી વ્યક્તિનો પોતાનો પણ વિકાસ થાય, જેમ કે કલા, વિજ્ઞાન, કારીગરી, કુટુંબ ઉછેર અથવા તો નાગરિક તરીકેની ફરજો બજાવવી.
અને સ્મૃતિના સમુદાયો
એટલે એવા સમુદાયો જે પોતાના ઇતિહાસને, પોતાની વાર્તાઓને, પોતાની પરંપરાઓને જીવંત રાખે છે, જે ભૂતકાળમાંથી શીખે છે અને એના આધારે ભવિષ્યનું નિર્માણ કરે છે. કુટુંબ, ધાર્મિક સમુદાય, સ્થાનિક સમુદાય, રાષ્ટ્ર, આ બધા સ્મૃતિના સમુદાયો હોઈ શકે છે.
અને આ બંનેને પ્રોત્સાહન આપવા માટે પેલી સામાજિક પરિસ્થિતિ કી જરૂરી છે?
હા, એવી પરિસ્થિતિઓનું નિર્માણ કરવો જ્યાં કુટુંબ, શાળા, ધાર્મિક સંસ્થા, સ્થાનિક જૂથો જેવા મધ્યસ્થી સંસ્થાનો મજબૂત બને અને લોકોને જોડી રાખે.
વાહ, આ તો ખરેખર બહુ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે. જો આપણે આથા પુસ્તકના મુખ્ય સંદેશાઓને ટૂંકમાં તારવવા હોય તો કયા મુદ્દાઓ ગણાવી શકાય? પહેલો તો એ જ કે આ બેફામ વ્યક્તિવાદ ઉપયોગીતાવાદી અને અભિવ્યક્તિશીલ સમાજની નૈતિકતા માટે ક્યાંક ને ક્યાંક ખતરો છે.
ચોક્કસ. બીજો મુદ્દો અને બહુ મહત્વનો એ છે આપણી નૈતિક ભાષાની ગરીબી. આપણે ઘણીવાર આપણા કાર્યો કે પ્રતિબદ્ધતાઓને યોગ્ય ઠેરવવા માટે મને ગમે છે કે મારા માટે ફાયદાકારક છે થી આગળ વિચારી શકતા નથી. ફરજ, બલિદાન, વચન, સેવા, સહિયારું ભલું, આવા શબ્દો જાણે આપણી ડિક્શનરીમાંથી ગાયબ થઈ રહ્યા છે.
હા, એ અનુભવાય છે. આપણે આપણી રોજિંદી વાતચીતમાં પણ જોઈએ છે. ત્રીજો મુદ્દો પેલો સ્મૃતિના સમુદાયોનો અભાવ. જ્યારે આપણે આપણા મૂળ, ઇતિહાસ, સહિયારી વાર્તાઓથી કપાઈ જઈએ છીએ ત્યારે એકલતા અને અર્થહીનતા વધે છે. આપણા ભારતીય સમાજમાં પણ ખાસ કરીને શહેરોમાં આ જોખમ દેખાઈ રહ્યું છે ને?
બિલકુલ. ચોથો મુદ્દો છે પેલી થેરાપ્યુટિક માનસિકતાની ટીકા. બધું જ ફીલ ગુડ પર આધારિત થઈ જાય તો પછી મુશ્કેલીઓ અને લાંબા ગાળાની પ્રતિબદ્ધતાઓનું શું? સંબંધો અને સંસ્થાઓ ટકાવવા માટે સ્થિરતા અને જવાબદારી જરૂરી છે, જે આ માનસિકતામાં ઘણીવાર ગૌણ બની જાય છે.
પાંચમો મુદ્દો પેલી જૂની પણ સમાજને આધાર આપતી પરંપરાઓ, બાઇબલ આધારિત અને રિપબ્લિકન નાગરિક ભાવનાનું મહત્વ ઘટતું જાય છે. લેખકો કહે છે કે એ પરંપરાઓમાં રહેલા કરાર, નાગરિક સદગુણ, સેવા જેવા મૂલ્યોને ફરીથી જીવંત કરવાની જરૂર છે.
અને છેલ્લે છઠ્ઠો મુદ્દો પેલી નવી સામાજિક પરિસ્થિતિકીની જરૂરિયાત. આ કોઈ ઉપરથી નહીં આવે, આપણે જ નીચેથી સ્થાનિક સ્તરે આપણી આસપાસના મધ્યસ્થી સંસ્થાનોને મજબૂત કરીને બનાવવી પડશે. કુટુંબ, મિત્ર વર્તુળ, સ્થાનિક સમુદાય, સ્વૈચ્છિક સંસ્થાઓ, આ બધું જ મહત્વનું છે.
આ પુસ્તકમાં કેટલાક વાક્યો કે વિચારો એવા છે જે ખરેખર યાદ રહી જાય. ચલો એવા કેટલાક પર વાત કરીએ. એક વિચાર જે લગભગ આખા પુસ્તકનો સારાંશ જેવો છે. વ્યક્તિવાદ અમેરિકન સંસ્કૃતિના મૂળમાં છે, પણ જો તે કેન્સરની જેમ બેફામ વધે તો તે જે સ્વતંત્રતાનું રક્ષણ કરવા માંગે છે તેને જ ખતમ કરી નાખે છે.
હા, બહુ સચોટ વાત. આ જ તો પેરાડોક્સ છે. જે મૂલ્ય સારું છે એ જ જ્યારે અનિયંત્રિત બને ત્યારે વિનાશકારી બની શકે. સંતુલન જ મુખ્ય છે.
અને પેલી શિલાવાદવાળી વાત, તે ફક્ત મારો પોતાનું નાનું અવાજ છે.
આ વાક્ય અભિવ્યક્તિશીલ વ્યક્તિવાદનું ચરમ સ્વરૂપ બતાવે છે. કેવી રીતે શ્રદ્ધા પણ સંપૂર્ણપણે વ્યક્તિલક્ષી, આત્મકેન્દ્રી બની શકે છે.
કોઈ બહારના માર્ગદર્શન કે સમુદાય સાથે જોડાણ વગર.
એક બીજો વિચાર જે મને બહુ ગમ્યો એ આપણી સ્વશોધની ધારણાને પડકારે છે. આપણે આપણી જાતને બીજાઓથી અલગ રહીને નથી શોધતા, પણ તેમની સાથેના સંબંધો દ્વારા શોધીએ છીએ. કામમાં, પ્રેમમાં, શીખવામાં જ્યારે આપણે બીજાઓ સાથે જોડાઈએ છીએ ત્યારે જ આપણને ખબર પડે છે કે આપણે ખરેખર કોણ છીએ.
બરાબર. આજના જમાનામાં જ્યાં બધા પોતાની જાતને શોધવા નીકળી પડે છે ત્યાં આ બહુ મહત્ત્વની વાત છે. આપણી ઓળખ એકલતામાં નથી ઘડાતી, પણ સંબંધો, ભૂમિકાઓ અને જવાબદારીઓમાં ઘડાય છે.
અને છેલ્લો વિચાર સ્મૃતિના સમુદાય વિશે. સ્મૃતિનો સમુદાય એ છે જે પોતાના ભૂતકાળને ભૂલતો નથી. તે પોતાની વાર્તાઓ કહેવાનું ચાલુ રાખે છે, જે તેના અસ્તિત્વનો અર્થ સમજાવે છે.
હા, આજના ફાસ્ટ ફોરવર્ડ જમાનામાં જ્યાં બધું જ ક્ષણિક છે ત્યાં ભૂતકાળ સાથેનું જોડાણ, આપણી સહિયારી વાર્તાઓ, આપણી ઓળખ અને હેતુ માટે ખૂબ જ જરૂરી છે. એના વગર આપણે દિશાહીન બની શકીએ.
તો આ બધી ચર્ચા પછી એવું લાગે છે કે આમાંથી ઘણું બધું આપણે આપણા રોજિંદા જીવનમાં ઉતારી શકીએ છીએ. પ્રેક્ટિકલ રીતે શું કરી શકાય? જેમ કે આપણે પોતે કઈ નૈતિક ભાષા વાપરીએ છીએ એનું અવલોકન કરી શકીએ.
હા, શું આપણા નિર્ણયો પાછળ ફક્ત સ્વાર્થ કે ક્ષણિક લાગણીઓ જ છે, કે પછી ફરજ, જવાબદારી, સેવા જેવા વિચારો પણ આવે છે? આ ભાષા સભાનપણે વાપરવાનો પ્રયત્ન કરી શકીએ.
બીજું, પેલી વચગાળાની સંસ્થાઓમાં સમય અને શક્તિનું રોકાણ કરી શકીએ. આપણી સોસાયટીનું મંડળ હોય, બાળકોની શાળાનું સંગઠન હોય, કોઈ સ્થાનિક ક્લબ કે સ્વયંસેવી જૂથ હોય, ઓનલાઈન એક્ટિવિઝમ કરતાં આ વાસ્તવિક જોડાણ વધુ અસરકારક હોઈ શકે છે.
બિલકુલ. અને પોતાના કામ વિશે પણ ફરી વિચારી શકાય. શું આ ફક્ત પૈસા કમાવાનું સાધન છે, કે પછી એનો કોઈ મોટો હેતુ છે? શું એ સમાજ માટે કંઈક યોગદાન આપે છે? શું એને એક પ્રેક્ટિસ તરીકે જોઈ શકાય જેમાં સતત શીખવાનું અને સારું બનવાનું છે?
અને સ્મૃતિના સમુદાયોને જીવંત રાખવા, કુટુંબમાં વડીલો સાથે વાત કરવી, સ્થાનિક ઇતિહાસ જાણવો, પરંપરાઓ અને તહેવારો પાછળનો અર્થ સમજવો, આ બધું આપણને આપણા મૂળ સાથે જોડી રાખે છે.
અને સંબંધોને પણ, માત્ર લેવડદેવડ કે લાગણીઓના ઉતાર ચડાવ તરીકે નહીં, પણ વચન, વફાદારી, ક્ષમા અને લાંબા ગાળાની નિષ્ઠાના સંદર્ભમાં જોવા. આ મિત્રતા, કુટુંબ, લગ્ન બધા માટે સાચું છે.
તો અંતે આજના આ મંથનમાંથી મુખ્ય શીખ શું રહી? મારા માટે તો એક વાત સ્પષ્ટ થઈ કે સાચી સ્વતંત્રતા એટલે મન ફાવે તેમ કરવું એ નહીં, પણ યોગ્ય હેતુઓ અને સમુદાયો સાથે સમજી વિચારીને જોડાવું, પ્રતિબદ્ધ થવું, અને આપણી ભાષા કેટલી મહત્વની છે એ સમજાયું.
મારા માટે મુખ્ય શીખ એ છે કે વ્યક્તિ અને સમુદાય વચ્ચે સંતુલન અનિવાર્ય છે. આપણે કોઈ એકને પસંદ નથી કરી શકતા, બંને જરૂરી છે. અને આપણી પાસે જે અલગ અલગ નૈતિક પરંપરાઓ છે એ બધામાંથી સારી બાબતો લઈને આપણે વધુ સમૃદ્ધ અને સ્વસ્થ સમાજ બનાવી શકીએ છીએ. પેલો સામાજિક પરિસ્થિતિકીનો વિચાર બહુ શક્તિશાળી લાગ્યો. નાના સ્તરે ફેરફાર લાવીને મોટું પરિવર્તન શક્ય છે.
અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ. આજે આપણે સમાજમાં જે વિભાજન, જે અંતર, જે એકલતા અનુભવીએ છીએ, શું એનો ઉકેલ ખરેખર સ્થાનિક સ્તરે આપણા પોતાના નાનકડા વર્તુળોમાં આ હૃદયની આદતો, એટલે કે જોડાણ, સેવા, પ્રતિબદ્ધતા, સહાનુભૂતિ ને ફરીથી કેળવવામાં અને મજબૂત બનાવવામાં રહેલો હોઈ શકે છે? વિચારવા જેવો સવાલ છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.